એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. કવિતામાં એવું તે શું હોય છે જે આપણને આમ સીધું સ્પર્શી જાય છે? ક્યારેક જુઓ, બે કવિતાઓ હોય, સરખી ભાષા, સરખા છંદ વાપરે, પણ એક આપણને અંદરથી હલાવી નાખે અને બીજી સાવ સાધારણ લાગે. આ શું છે? કોઈ જાદુઈ તત્વ?
હા, બરાબર એ જ સવાલ. અને આ સવાલ પર આપણા પ્રાચીન ભારતીય કાવ્યશાસ્ત્રીઓ સદીઓથી વિચારતા આવ્યા છે.
એટલે જ આજે આપણે એવા જ એક બહુ ગહન વિચાર પર વાત કરવાના છીએ, આનંદવર્ધનનો ધ્વનિ સિદ્ધાંત. નહીં,
બરાબર, આનંદવર્ધનનો ધ્વનિ સિદ્ધાંત. અને આપણી પાસે જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાના વિશ્લેષણો છે જે આપણને સમજાવશે કે આનંદવર્ધન અને એમના પછી અભિનવ ગુપ્ત જેવા ટીકાકારો આ સિદ્ધાંતને કેવી રીતે જુએ છે.
અને આપણો હેતુ શું છે? તો કે કવિતાનો પેલો ખરો આત્મા ક્યાં છુપાયેલો છે એ સમજવાનો. એવું તે શું છે જે કવિતાને ખાલી શબ્દોના ઢગલાથી કંઈક વિશેષ બનાવે છે? તો ચાલો જરા ઊંડા ઉતરિયામાં શરૂઆત કરીએ. એકદમ મૂળભૂત વાતથી કોઈ પણ કવિતા લઈએ તો એમાં મુખ્યત્વે બે વસ્તુ તો દેખાય જ. એક તો શબ્દો અને બીજો એનો અર્થ.
હા, એ તો પાયો છે.
સ્રોતમાં કહ્યું છે એમ શબ્દ જાણે કાવ્યનું શરીર છે જે આપણે જોઈ શકીએ, પણ અર્થ એ જાણે એનો આત્મા. થોડો સૂક્ષ્મ, પણ શું આટલું જ છે કે પછી?
ના ના, આટલું જ નથી. બરાબર શરૂઆત છે. આ શબ્દ અને અર્થ પાયો છે, પણ આનંદવર્ધન કહે છે કે વાત આનાથી ઘણી ઘણી ઊંડી છે. એ જે અર્થ છે ને, એલા પણ બે સ્તર પાડે છે.
બે સ્તર? કયા કયા?
પહેલો છે વાચ્યાર્થ, એટલે કે સીધો સટ શબ્દકોશમાં મળે એવો અર્થ. આપણે કહીએ કમળ જેવું મુખ, તો અહીં ઉપમા અલંકાર છે અને અર્થ સીધો સમજાય છે.
હા, એ તો સરળ છે.
પણ પછી આવે છે બીજો અને વધુ મહત્વનો અર્થ, પ્રતીયમાન અર્થ. આ એટલે સૂચિત અર્થ, વ્યંગ્ય અર્થ, જે સીધો કહેવાયો નથી પણ અંદર છુપાયેલો છે, જે અનુભવાય છે.
ઓ, એટલે જે કહેવાયું નથી.
હા, અને સ્રોત સ્પષ્ટ કહે છે કે આ પ્રતીયમાન અર્થ, આ સૂચિત અર્થ જ કાવ્યનું સાચું સૌંદર્ય છે, એનો જીવ છે, એનો આત્મા છે. અને અહીંયા જ ખરી વાત છે. ખબર છે
શું?
કે આ અર્થ બધાને નથી સમજાતો, બધા પકડી નથી શકતા. એ ફક્ત સહૃદય, એટલે કે જે સંવેદનશીલ છે, કાવ્યના મર્મને પામી શકે એવા ભાવક એ જ ગ્રહણ કરી શકે.
સહૃદય.
હા, એટલે કવિતા શું કહે છે એના કરતાં એ શું સૂચવે છે એ વધારે મહત્વનું બની જાય છે. આ ભેદ સમજવો ને એ જ કાવ્યના હાર્દ સુધી પહોંચવાની ચાવી છે.
એટલે કવિતાની ખરી મજા શબ્દોની પાછળ છુપાયેલી છે એમ. આ પ્રતીયમાન અર્થ, અથવા જેને આપણે ધ્વનિ કહીએ છીએ, એને જરા વધુ સ્પષ્ટ રીતે સમજવો હોય તો આનંદવર્ધને કઈ રીતે સમજાવ્યો છે આને?
એમણે આના માટે એક બહુ જ સુંદર અને હવે તો બહુ પ્રચલિત થઈ ગયેલું દૃષ્ટાંત આપ્યું છે, સ્ત્રીના લાવણ્યનું.
લાવણ્યનું? રસપ્રદ.
હા, કલ્પના કરો એક સુંદર સ્ત્રીની. એના અંગોપાંગ સુંદર છે, બરાબર, એણે સરસ ઘરેણા પણ પહેર્યા છે, પણ શું એની સુંદરતા ખાલી આ અંગો અને ઘરેણાનો સરવાળો છે?
ના, એમ તો ના કહી શકાય. ક્યારેક બધું બરાબર હોય તો પણ કંઈક ખુટ્ટું લાગે.
બરાબર, એનામાં એક વિશેષ લાવણ્ય હોય છે, એક આભા, એક ચમક, જે આ બધી દેખીતી વસ્તુઓથી પર હોય છે પણ પાછી એમના થકી જ પ્રગટ થાય છે. તમે આંગળી ચીંધીને બતાવી ના શકો કે આ રહ્યું લાવણ્ય, પણ એ અનુભવાય છે.
વાહ, શું સરસ ઉદાહરણ છે. એટલે જેમ લાવણ્ય એ દેખીતા અંગો અને ઘરેણાથી કંઈક અલગ વધુ સૂક્ષ્મ તત્વ છે, તેમ ધ્વનિ પણ કાવ્યના શબ્દો, સીધા અર્થો અને અલંકારોથી કંઈક અલગ વધુ ગહન તત્વ છે.
બિલકુલ, એકદમ એ જ વાત. આનંદવર્ધનની પેલી પ્રસિદ્ધ કારિકા છે ને, એ આ જ કહે છે, પ્રતીયમાનમ પુનરન્ય દેવ વસ્તુ અસ્તિ વાણીસુ મહાકવિનામ યત્તત પ્રસિદ્ધાવયવાતિરિક્તમ વિભાતિ લાવણ્યમિવાંગનાસુ.
અચ્છા, એનો અર્થ શું થાય?
એનો અર્થ એમ કે મહાકવિઓની વાણીમાં પ્રતીયમાન અર્થ નામનું એક તદ્દન અલગ જ તત્વ હોય છે, જે કાવ્યના જાણીતા ભાગો, શબ્દ, વાચ્યાર્થ, અલંકાર વગેરેથી અલગ તરી આવે છે. કેવી રીતે? જેમ સ્ત્રીઓમાં લાવણ્ય એમના દેખીતા અંગોથી અલગ તરી આવે છે તેમ.
એટલે સરવાળા કરતા કંઈક વિશેષ.
હા, આ લાવણ્ય કે ધ્વનિ એ દેખીતા ભાગોના સરવાળા કરતા કંઈક વધારે છે. એ વાચ્યાર્થ અને અલંકારોમાંથી જન્મે છે, એના દ્વારા જ પ્રગટ થાય છે, પણ એમનાથી પર છે અને એમનાથી શ્રેષ્ઠ છે. અને આ જ કારણ છે જો કે શા માટે ક્યારેક વ્યાકરણની રીતે સાચી અલંકારોથી ભરેલી કવિતા પણ આપણને સ્પર્શતી નથી, નિષ્પ્રાણ લાગે.
કેમ?
કારણ કે એમાં પેલું લાવણ્ય, પેલો ધ્વનિ, પેલી સૂક્ષ્મ અનુભૂતિ ખૂટતી હોય છે.
આ લાવણ્યનું દૃષ્ટાંત તો ખરેખર અદ્ભુત છે, મગજમાં બેસી ગયું. એ ધ્વનિ શું છે એ સમજાવે છે, પણ આપણે જ્યારે કવિતા વાંચતા હોઈએ ત્યારે આનો અનુભવ કેવી રીતે થાય? કઈ રીતે ખબર પડે કે આ ધ્વનિ છે? સ્ત્રોતમાં આના કોઈ ઉદાહરણો છે?
હા, ચોક્કસ છે, અને બહુ સરસ વિરોધાભાસી ઉદાહરણો છે જે આ વાતને એકદમ સ્પષ્ટ કરી દેશે. પહેલું ઉદાહરણ એક પદ્યનું છે જેની પંક્તિ કંઈક આવી છે, હીનને ગણતા હે. હવે આ પદ્યમાં જુઓ તો શબ્દાલંકાર છે, ઓજસગુણવાળી જોરદાર પદાવલી છે, અર્થાલંકાર પણ વાપર્યા છે, મતલબ કવિતાના બાહ્ય રૂપ માટે જે જોઈએ બધું છે. પણ જ્યારે આપણે એ વાંચીએ છીએ ત્યારે કોઈ ઊંડો ભાવ જન્મે છે, કોઈ ખાસ અનુભૂતિ થાય છે. સ્રોત કહે છે ના,
પણ કેમ? અલંકાર તો છે, શબ્દો પણ જોરદાર છે, તો પછી?
છે, પણ અહીં થાય છે શું, શબ્દોનો જે ઠઠારો છે, અલંકારોની જે ચમક છે, એ પોતે જ મુખ્ય બની જાય છે. સેલ્ફ કોન્શિયસ લાગે, એ આપણને કોઈ ઊંડા અર્થ કે ભાવ સુધી લઈ જતા નથી.
અચ્છા, એટલે અલંકારો સાધન રહેવાને બદલે પોતે જ સાધ્ય બનીને ગયા.
બરાબર પકડ્યું. એ ખાલી ઉપરની સજાવટ બનીને રહી જાય છે, એમાંથી કશુંક વિશેષ પેલું લાવણ્ય કે ધ્વનિ એ નિપસતું નથી. હવે આની સામે કાંતનું પેલું પ્રખ્યાત કાવ્ય જુઓ, સાગર અને શશી.
હા, સાગર અને શશી એ તો ક્લાસિક છે. એમાં પણ શબ્દોની ગોઠવણી, પેલી વર્ણ સઘાઈ, એ બધું સુંદર છે. ઉપમા રૂપક જેવા અલંકારો પણ છે જ. સાગરની સ્થિતિ, શશીની સ્થિતિ,
હા છે જ.
પણ એ વાંચતી વખતે મનમાં ખાલી અલંકારોની ગણતરી નથી થતી, કંઈક જુદું જ થાય છે.
બરાબર, ત્યાં પણ અલંકારો છે, વર્ણ સગાઈ છે, બધું જ છે, પણ તે બધા મળીને શું કરે છે? તે એક વિશિષ્ટ ભાવદશા ઊભી કરે છે, એક ગહન વિષાદ, ઝંખના, મિલનની ઉત્કટતા અને છતાં તેની અશક્યતા. આ બધાનો એક અત્યંત મનોરમ અને માર્મિક અનુભવ કરાવે છે.
હા, સાચી વાત.
સાગરનું ઉછળવું, ચંદ્રનું સ્થિર રહેવું, આ ખાલી વર્ણન નથી રહેતું, એનાથી પર જઈને એક ઊંડો સૂચિત અર્થ આપણા મનમાં જાગે છે. આપણે અલંકારોની શોભામાં અટવાઈ નથી જતા, પણ એના દ્વારા કાવ્યના હાર્દ સુધી, એના લાવણ્ય એટલે કે ધ્વનિ સુધી પહોંચીએ છીએ.
એટલે અહીં અલંકારો ધ્વનિને પ્રગટ કરવામાં મદદ કરે છે, પોતે જ હીરો નથી બની જતા.
એકદમ. અહીં અલંકારો સાધન છે, સાધ્ય નથી. સાધ્ય તો પેલો સૂચિત અર્થ, પેલી અનુભૂતિ, પેલો ધ્વનિ છે, અને આ જ મૂળભૂત રીતે ધ્વનિ સિદ્ધાંતનો સાર છે. જો આપણે આને જરા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સફળ કવિતા શું કરે છે? એ એના બધા સાધનો, શબ્દ, અર્થ, અલંકાર, છંદ, લય, આ બધાનો ઉપયોગ પેલા ગૂઢ સૂચિત અર્થ એટલે કે ધ્વનિ તરફ ઇશારો કરવા માટે કરે છે. આ બધા તત્વો મહત્વના છે, પણ એમની ખરી સાર્થકતા પેલા અંતિમ ધ્વનિને પ્રગટ કરવામાં છે.
તો આ બધી ચર્ચાનો નિષ્કર્ષ શું? એમ જ ને કે કવિતા એટલે ખાલી શબ્દોની રમત નથી, કે અલંકારોની પરેડ નથી.
ના, બિલકુલ નથી.
ખરી કવિતા માટે એ બાહ્ય શણગારથી પણ આગળ એનાથી ઊંડે રહેલું કોઈ તત્વ જોઈએ, જે સીધું આપણા હૃદયને સ્પર્શે, જે આપણને વિચારતા કરી મૂકે, જે એક અનોખી અનુભૂતિ જગાવે, અને તે જ છે પ્રતિયમાન અર્થ એટલે કે ધ્વનિ.
બરાબર. કાવ્યની બધી સામગ્રી, બધા ઘટકો આ ધ્વનિને પ્રગટ કરવા માટે જ છે.
એટલે જ કદાચ આનંદવર્ધન ધ્વનિ કાવ્યની વ્યાખ્યા આપે છે, જે શ્રેષ્ઠ કાવ્ય ગણાય.
હા, અને એમની વ્યાખ્યા પણ આ જ વાત સ્પષ્ટ કરે છે. એ શું કહે છે? જ્યાં શબ્દ અને તેનો વાચ્યાર્થ એટલે કે મુખ્ય સીધો અર્થ પોતાના સ્વરૂપને અને પોતાના અર્થને ગૌણ બનાવી દે.
ગૌણ બનાવી દે.
હા, ગૌણ. અને પેલા પ્રતિયમાન એટલે કે વ્યંગ્ય સૂચિત અર્થને જ મુખ્યત્વે વ્યક્ત કરે, તે કાવ્ય વિશેષને જ વિદ્વાનો ધ્વનિ નામથી ઓળખે છે.
એટલે કે જ્યારે આપણે ખરેખર સારી કવિતા માણીએ છીએ ત્યારે શબ્દો અને એનો સીધો અર્થ પાછળ રહી જાય છે.
બરાબર. એ ક્ષણે આપણે શબ્દો પર કે એના ડિક્શનરી મિનિંગ પર ધ્યાન નથી આપતા, એ બધું ગૌણ બની જાય. આપણું મન તો પેલા સૂચિત અર્થમાં, એ ભાવમાં, એ ધ્વનિમાં જ ડૂબી જાય છે. જેમ આપણે કોઈ વાક્ય વાંચીએ કે સાંભળીએ ત્યારે એના એક એક શબ્દના અર્થ પર થોડી અટકીએ છીએ,
ના, આખા વાક્યનો ભાવ જ પકડીએ છીએ.
બસ એ જ રીતે ધ્વનિક કાવ્યમાં વાચ્યાર્થ જાણે ઓગળી જાય છે અને પેલો વ્યંગ્યાર્થ, પેલો સૂચિત અર્થ જ મુખ્ય અનુભવ બની રહે છે.
હા, બરાબર સમજાયું. પણ મારા મનમાં એક સવાલ આવે છે, આ જે ધ્વનિ છે, આ જાદુઈ તત્વ, એ કાવ્યમાં આવે છે ક્યાંથી? એમ જ આવી જાય? શું એ કોઈ ખાસ પ્રકારની શબ્દ ગોઠવણની ટેકનિક છે કે પછી એનું કારણ કંઈક બીજું છે? કવિ કેવી રીતે આ ધ્વનિ સર્જે છે?
બહુ જ મહત્વનો અને સારો સવાલ છે. શું ધ્વનિ એ ખાલી કારીગરી છે, સ્કિલ છે? તો સ્રોત સ્પષ્ટ કહે છે, ના, એ ખાલી ટેકનિક કે નિયમો પાળવાની વાત નથી.
તો પછી?
તે આવે છે મહાકવિઓની પ્રતિભામાંથી.
પ્રતિભા એટલે ટેલેન્ટ?
હા, પણ એનાથી પણ વધુ. પ્રતિભા એટલે કવિની અસાધારણ, લગભગ જન્મજાત કહી શકાય એવી સર્જનાત્મક શક્તિ, એની અંદરની સ્ફૂર્ણા, એની દુનિયાને જોવાની વિશિષ્ટ દ્રષ્ટિ. આનંદવર્ધન ભારપૂર્વક કહે છે કે આ પ્રકારનો રમણીય, સૂચિત અર્થ તો મહાકવિઓની વાણીમાં જ જોવા મળે છે. સામાન્ય કવિ કદાચ નિયમો પાળીને, અલંકારો ગોઠવીને પદ્ય રચી શકે, પણ એમાં પેલો ધ્વનિ ઉત્પન્ન કરવા માટે તો પ્રતિભા જ જોઈએ.
ઓકે, એટલે કવિની પ્રતિભા આ ધ્વનિને જન્મ આપે છે. પણ શું એનો અર્થ એમ થયો કે જે કોઈ પણ એ કવિતા વાંચે એ બધા ધ્વનિને અનુભવી શકે? માની લો કે કવિ બહુ પ્રતિભાશાળી છે, તો શું બધા વાચકોને એ જ અનુભવ થશે? ખાલી શબ્દોનો અર્થ જાણવાથી ધ્વનિ પકડાઈ જાય?
ના, જરૂરી નથી. અહીંયા વાચકની ભૂમિકા પણ એટલી જ, બલકે કહો કે એટલી જ મહત્વની બની જાય છે.
વાચકની ભૂમિકા કેવી રીતે?
જો, જેમ કવિમાં સર્જન કરવાની પ્રતિભા હોવી જરૂરી છે, જેને કાર્યયત્રી પ્રતિભા કહે છે, તેમ ધ્વનિને ઝીલવા માટે, એનો અનુભવ કરવા માટે વાચક પાસે પણ એક ખાસ પ્રકારની યોગ્યતા હોવી જોઈએ.
યોગ્યતા એટલે શું?
યોગ્યતા એટલે સંવેદનશીલતા, કાવ્યના મર્મને પામવાની ક્ષમતા, રસિકતા. એને આપણા શાસ્ત્રોમાં ભાવેત્રી પ્રતિભા કહે છે. ખાલી શબ્દોનો અર્થ જાણવો કે વ્યાકરણ જાણવું પૂરતું નથી, વાચક સહૃદય હોવો જોઈએ.
સહૃદય એટલે સમાન હૃદયવાળો?
હા, જે કવિના હૃદયભાવ સાથે જાણે તાલ મિલાવી શકે. ફક્ત આવા સહૃદય ભાવકો જ કાવ્યના ગૂઢ ધ્વનિનું ખરું સંવેદન કરી શકે છે, એને પામી શકે છે.
બાપરે, એટલે આ તો ટુ વે સ્ટ્રીટ થઈ. કવિની પ્રતિભા અને વાચકની પ્રતિભા બંનેનું અહીં મહત્વ છે.
બિલકુલ. અને આ મુદ્દા પર ખબર છે, આનંદવર્ધનના જે મહાન ટીકાકાર થયા અભિનવ ગુપ્ત, એમણે ખૂબ ભાર મૂક્યો છે.
અભિનવ ગુપ્ત, એમણે શું કહ્યું?
આનંદવર્ધને લાવણ્યના દૃષ્ટાંતથી ધ્વનિ શું છે એ સરસ રીતે સમજાવ્યું. અભિનવ ગુપ્ત એનાથી આગળ જઈને ધ્વનિ કેવી રીતે કામ કરે છે એની જે પ્રક્રિયા છે એના પર વધુ ધ્યાન આપે છે.
ઓ, પ્રક્રિયા પર?
હા, એ ધ્વનિ વ્યાપાર એટલે કે ધ્વનિ ઉત્પન્ન થવાની અને અનુભવવાની આખી પ્રોસેસ એને સમજાવતા કહે છે કે એ ખાલી શબ્દોની શક્તિ, જેવી કે અભિધા, સીધો અર્થ કે લક્ષણા, લાક્ષણિક અર્થ, એના પર જ આધારિત નથી. એનાથી પણ કંઈક વિશેષ છે. અભિનવ ગુપ્ત શું કહે છે કે ધ્વનિને વ્યાપારે કવિ અને ભાવકની પ્રતિભાથી પ્રાણિત થયેલો વ્યાપાર છે.
કવિ અને ભાવકની પ્રતિભાથી પ્રાણિત થયેલો વ્યાપાર? વાહ, આ તો બહુ ઊંડો વિચાર છે. એટલે ધ્વનિ એ કવિતામાં આમ સ્થિર પડી રહેલી કોઈ વસ્તુ નથી, પણ કવિ અને વાચક વચ્ચે સતત રચાતી એક જીવંત પ્રક્રિયા છે.
એકદમ સાચું પકડ્યું. આ અભિનવ ગુપ્તનું બહુ મોટું અને મહત્વનું પ્રદાન છે. ધ્વનિએ કોઈ કોયડો નથી કે કવિ છુપાવે અને વાચક ઉકેલે. ના, એ એક સંવાદ છે, એક સહિયારો અનુભવ છે.
સહિયારો અનુભવ?
હા, કવિ પોતાની પ્રતિભાથી શબ્દો અને અર્થો દ્વારા એક સૂચન મૂકે છે, અને ભાવક પોતાની ભાવયત્રી પ્રતિભાથી, પોતાની સંવેદનશીલતાથી એ સૂચનને ઝીલે છે. અને ખાલી ઝીલે નહીં, એને પોતાના મનમાં વિસ્તારે છે, એને પોતાનો અર્થ આપે છે. એટલે તે કવિ અને વાચકના મનનું કાવ્ય દ્વારા થતું એક પ્રકારનું મિલન છે. આનંદવર્ધનનું લાવણ્યનું દૃષ્ટાંત ધ્વનિના સ્વરૂપને સમજાવવા માટે ઉત્તમ છે, એની સુંદરતા બતાવે છે. પણ અભિનવ ગુપ્તની આ વ્યાખ્યા ધ્વનિની ગતિશીલતાને, એના જીવંત સ્વરૂપને અને ખાસ તો એમાં વાચકની સક્રિય ભૂમિકાને વધુ સ્પષ્ટ કરે છે. કાવ્યનો અનુભવ એ એક સહિયારી રચના બની જાય છે.
તો આપણે અત્યાર સુધી જે બધી વાત કરી એનો સાર કાઢીએ તો શું કહી શકાય કે ધ્વનિ એ ખાલી એક થિયરી નથી, કોઈ શુષ્ક સાહિત્યિક સિદ્ધાંત નથી, પણ એક ગહન અનુભૂતિ છે.
બરાબર
બરાબર. એક કવિની અસાધારણ પ્રતિભાથી જન્મે છે, પણ એને પામવા માટે, એને અનુભવવા માટે વાચકની સંવેદનશીલતા અને ગ્રહણશીલતા, પેલી ભાવયત્રી પ્રતિભા, એ જરૂરી છે,
અનિવાર્ય છે.
અને તે શબ્દો અને તેના સીધા અર્થની પેલે પારનો એક પડઘો છે, એક સૂચન છે, જે વાચ્યાર્થમાંથી જન્મે છે પણ એનાથી ઘણો વધારે વ્યાપક અને ઊંડો હોય છે.
એકદમ સરસ સાર કાઢ્યો. અને આ સિદ્ધાંતની સૌથી મોટી દેન મને લાગે છે એ છે કે તે વાચકની ભૂમિકાને મહત્વ આપે છે, એને કેન્દ્રમાં લાવે છે.
હા, એ વાત નોંધપાત્ર છે.
કાવ્યનો અર્થ ખાલી પાના પર છાપેલો નથી હોતો, એ વાચકની સક્રિય ભાગીદારીથી, તેની ભાવેત્રી પ્રતિભાના યોગદાનથી જ નિષ્પન્ન થાય છે, જીવંત બને છે. વાચક અહીં ખાલી પેસિવ રિસીવર નથી, પણ અર્થના નિર્માણમાં સહભાગી છે,
કો ક્રિએટર જેવો.
હા, કંઈક અંશે. લાવણીયનું દૃષ્ટાંત ધ્વમીના સ્વરૂપનું સૌંદર્ય બતાવે છે. જ્યારે અભિનવ ગુપ્તનો કવિભાવકની સહિયારી પ્રતિભા પરનો ભાર એની જીવંત ગતિશીલ પ્રક્રિયાને અને એના સંવાદાત્મક સ્વરૂપને ઉજાગર કરે છે, તે કાવ્યના અનુભવને વધુ ઊંડો, વ્યક્તિગત અને સહભાગી અનુભવ બનાવે છે.
ખરેખર આ ધ્વનિનો વિચાર કવિતાને સમજવાની એક સાવ નવી જ દ્રષ્ટિ આપે છે. ચાલો હવે શ્રોતાઓ માટે એક નાનકડો વિચાર મૂકીને આપણે વિરામ લઈએ.
જરૂર.
આ જે સૂચિત અર્થનો ખ્યાલ છે કે જે કહેવાયું છે એના કરતાં જે સૂચવાયું છે એ વધુ મહત્વનું બની જાય છે, તે શું ફક્ત કવિતા પૂરતો જ સીમિત છે કે પછી આપણને કલાના બીજા સ્વરૂપોમાં પણ આવું જોવા મળે?
સારો પ્રશ્ન છે.
જેમ કે સંગીતમાં કોઈ સુરાવલીનો ભાવ જે શબ્દો વગર ઘણો કહી જાય, અથવા ચિત્રકળામાં રંગો અને રેખાઓનું સૂચન. એટલું જ નહીં, આપણી રોજિંદા જીવનની વાતચીતમાં પણ જ્યાં ક્યારેક ન કહેવાયના શબ્દો, કોઈનું મૌન કે ખાલી એક ઇશારો પણ ઘણું બધું કહી જાય છે, ત્યાં પણ આપણને આવા ધ્વનિનો અનુભવ નથી થતો? બીજે ક્યાં ક્યાં આપણને એવું લાગે છે કે જે કહેવાયું છે તેના કરતાં જે સૂચવાયું છે તે વધુ અસરકારક અને મહત્વનું છે? આ જરા વિચારવા જેવો મુદ્દો છે, નહીં?
ચોક્કસપણે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.